પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 87 અને 88 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 30.
છતાં આત્મામાં હાનિ અને વૃદ્ધિ થતી નથી. શરીર નબળું પડે તો આત્મા નબળો પડે છે. શરીર સશક્ત થાય તો આત્માની શક્તિ વધે છે. એવું પ્રકાર બનતો બને છે. ત્યારથી હાનિ વૃદ્ધિના સંયોગના પ્રકાર છે. એમાં આત્મામાં કાંઈ આવતું જતું જોવામાં આવતું આ વસ્તુ સ્થિતિ છે. વિચાર કરે ભૂતકાળનો તો અનંત ભાવમાં અનંત પ્રકારે સંયોગો વધ્યા છે, અનંત પ્રકારે સંયોગો ઘટ્યા છે. અનેક શરીરોનો સંયોગ થયો છે, અનેક શરીરો મૃતક કલેવ રૂપ છોડ્યા છે. અનેક શરીરો સંયોગ થયો છે, અનેક શરીરો સ્થિરા છે. સંયોગોમાં દમદમ ફાયદો છે. સંયોગોમાં નીચામાં નીચી છેલ્લી કક્ષાની હીનતા થઈ છે, લાચારી થઈ છે, દીનતા થઈ છે. રાજા થયો છે ને રંગ પણ થયો છે. અત્યારે એના આત્મામાં તે સંબંધે શું ફળ રહ્યું છે, શું ચિહ્ન રહ્યું છે, શું પરિણામ રહ્યું છે, શું પ્રકાર રહ્યો છે, એના આત્મામાં કાંઈ લાગતું હોય છે, લાગતું ઓળખતું હોય એવો કોઈ એને અનુભવ પણ થતો નથી. તેથી પણ જ્ઞાની જાણે છે તે સત્ય છે, કારણ કે સત્યનો અનુભવ છે ને સત્યનું જાણવું છે. જ્ઞાનીને સત્યનું સત્યની પ્રતીતિ છે, સત્યનો અનુભવ છે કે કોઈ પરપદાર્થ સાથે મારે કાંઈ પ્રયોજન નહીં હોવાથી કોઈની ચિંતા મારે કરવાની જરૂર રહેતી નથી, આવશ્યકતા નથી. આ સિદ્ધાંતના સ્વરૂપ અનુસારનું આ જ્ઞાન એના જીવનની વાસ્તવિકતા થઈ ગઈ છે. વાસ્તવિક જીવન પરિણતિ મળી. મારો આત્મા સદાય એકલો છે, હું સદાય એકલો છું, કોઈની કોઈના આધારે કોઈના સંયોગથી કોઈના સહવાસથી મને ટેકો છે, ઠીક છે, અનુકૂળતા છે, અથવા કાંઈક કાંઈક છે તેવી આધાર બુદ્ધિ જ્ઞાની મેં નથી. જન્મ મરણથી માંડીને વેદના સાતા અસાતા બધાના લીધા પણ પ્રગટ અનુભવ ઉપર થાય એવી ચીજ છે. મૃત્યુ થાય ત્યારે કોઈનું સાથે મૃત્યુ થાય છે એમ બનતું નથી. કોઈ ઘણો સ્નેહ હતો માટે મૃત્યુ સાથે થાય છે એમ તો કાંઈ બનતું નથી. અને આ તો પાછળ મરે છે પહેલાં થોડું સુખી થવાનો રિવાજ તો નથી, પણ એ પણ એ તો ઘણો કાળ જાય છે. જે જીવનું આયુષ પૂરું થયું છે એ તો એક બે સમયમાં ગમે ત્યાં કર્મ અનુસાર ઉગી જાય છે, ત્યાર પછી તો ઘણા સમય વિદિત થઈ જાય છે. કોઈને સાથે જવાનું થાય કે સાથે રહેવાનું થાય એના બી અનંતકાળ. એવું તો કોઈ બે જીવ વચ્ચે કે કોઈ જળ સાથે જીવને કોઈ કાળે બનતો નથી. સદા એકલો છે, યોજના નથી લઈ શકતા નહીં. હાજર હોય છે, સાથે છે કે નહીં, હાજર છે ત્યારે સાથે નથી, વગર સાથે છે. કોણ મૂળીને ઊભા હોય, ખાટલા પર તો પલંગ પર ત્યાં કોઈ ઓળીને ઊભા હોય એમ કહે કે અમે અહીંથી ખસી શકીએ એવું નથી, પણ છતાં કોઈ એક અંશે વેદના લઈ શકે છે એવી કોઈ વસ્તુ સ્થિતિ છે. એક દૃષ્ટાંત મુદ્દો આપણે કોઈ નીચી પડ્યો એ નીચી પડ્યા પછી જે કાળી બળતરા વેદના અંદરમાં ઉપડે નીચેનો કાળો તો કાળો નીચી થાય. ત્યારે બીજો જે એના ઉપર હાથ મૂકે માતા ઈચ્છતી હોય કે મારા દીકરાને જરાય વેદના ન થાય, એની વેદના એ કાંઈ હાથ મૂકીને કે કાંઈ કરીને લઈ શકે છે. એમાંથી કાંઈ વેદનાનો કોઈ અંશનો ભાગ પડાવી શકે છે એવું બધું. કેમ કે આત્મા એકલો છે, એની સાથે બે પણ બીજા કોઈનું સાથે જોડાવાનું બની શકતું નથી. જો પોતે એકલો છે, પોતાના સુખ દુઃખનો ધણી પણ પોતે છે, પોતે એકલો છે, સાતા સાતાનો સુખ દુઃખનો લાભ નુકસાનનો કરતેલો જે કાંઈ શાંતિ શાંતિ એને એકલાને એને વેદન કરવાનું હોય છે. બીજાનું વેદન પોતે લઈ શકતો નથી અને પોતાનું બીજા લઈ શકતા નથી. ત્યાં પછી કોઈની ચિંતા કરવાથી એને કાંઈ પણ મળે એ વસ્તુના સ્વરૂપમાં તે ચિંતાથી એને લાભ કરી દે મદદગાર થઈ શકે એમ પણ વસ્તુના સ્વરૂપમાં એવું વસ્તુનું સ્વરૂપ નથી એમ જ્ઞાની જાણે છે. તેથી પોતે પણ બીજાની ચિંતા કરીને દુઃખી થતા નથી. જેટલી સમજણ છે અને સમજણ અનુસાર જેટલું સ્થિર ભાવે પરિણમન છે એટલી શાંતિ જ્ઞાનીને નિરંતર વેદનમાં રહે છે. ભૂમિકા અનુસાર ભાવો આવે, ભૂમિકા અનુસાર એટલે જેટલી રાગની સ્થિતિ રહી છે, રાગનો અભાવ થયો નથી, જે તે ગુણ સ્થાને ચોથા ગુણ સ્થાને જીતલો રહ્યો, પાંચમા ગુણ સ્થાને સ્થિરતા વધતા પછી બાકી જીતલો રહ્યો, છઠ્ઠા સાતમા ગુણ સ્થાને એથી સ્થિરતા વધતા પછી બાકી રહ્યો, બુદ્ધિપૂર્વક છે છઠ્ઠા ગુણ સ્થાન સુધી. પછી સાતમાંથી ઉપરના બધા ગુણ સ્થાન નિર્વિકલ ધ્યાનના છે, ત્યાં કોઈ ચિંતા કે ચિંતનનો પ્રકાર છે એને બુદ્ધિપૂર્વક ત્યાં વિચારે છે. તેથી ભૂમિકા અનુસાર શું ભાવ આવે, પણ અંદર એકલાપણાની પ્રતીતિ રૂપ પરિણતિ નિરંતર બની રહે છે. ભલે જે તે જ્ઞાનીને તેને રાગ ઓળખતો હોય તેટલા શુભ ભાવો આવે, મુખ્યપણે તો સાધક દશામાં શુભ ભાવ વિશેષ હોય છે, અશુભ ભાવની ઘણી હાનિ થઈ ગઈ હોય છે. તેથી શુભ ભાવો આવે છે, પણ છતાં અંદરમાં એ પરિણતિ એવી ઊભી થઈ છે, બની રહે છે, એટલે ચાલુ ને ચાલુ રહે છે, નિરંતર ચાલુ રહે છે, એમાં ક્યારે છેદ પડતો નથી. અને જે વસ્તુ જાણી, અનુભવથી જાણી, અભેદ અનુભવથી જાણી, અને એ અભેદ અનુભવમાં અભેદ પ્રતીતિ ઉભરી, કહે છે કે એ વસ્તુ કેમ ચાલી જાય, એક અસાધારણ બનાવ બને તો પણ પરિણામ ઉપરથી જલ્દી એની છાપ હતી નથી. મને એક સેકન્ડ પૂરતો બની ગયો હોય બનાવ, તો એક્સિડન્ટ થાય છે તો એ સેકન્ડમાં એવું થવાનું થાય છે, છતાં પરિણામ ઉપરની એની અસર છે એ એટલી ઊંડી જાય છે, એવી ચોંટ મારી જાય છે, એ પરિણામ ઉપરથી અસર લાંબો કાળ સુધી ચાલી જઈ શકતી હોય. ત્યારે આ તો અનંતકાળમાં નહીં અનુભવેલું, નહીં જોયેલું, નહીં પ્રતીત કરેલું એવું જે શુદ્ધાત્મ સ્વરૂપ, પરમાત્મ સ્વરૂપ, એની જે પ્રતીતિ અને અનુભવ છે એની પરિણતિ બની રહે છે. નિરંતર ચાલતી એક પરિણામ ધારા છે, એ ધારામાં કોઈ ચિંતા નથી, એ ધારામાં વસ્તુના પોતાના એકત્વ સ્વરૂપનો અનુભવ છે. તેથી પોતે એકલો છે અને સાથે કોઈ નથી એનું જ્ઞાન, એવી પ્રતીતિ એની કદી જતી નથી. અને બીજાનો આધાર લેવાની આધાર બુદ્ધિ એમાં ઉત્પન્ન થતી નથી. એકલો શુભ રાગ આવે, ભગવાનને વંદન નમસ્કાર કરે, ભગવાનની વાણી સાંભળવા જાય, જ્ઞાનીની વાણી સાંભળવા જાય, ભગવાનની વાણી સાંભળવા જાય, તો પણ આધાર બુદ્ધિ ઉપત્તિ નથી. લખ્યું છે કે તીર્થંકરની આધાર બુદ્ધિ પણ આ આત્માને નુકસાનકાર છે. દ્વાદશાંગ કા સાર તો શ્રી ગુરુદેવ ને ફરમાયા હૈ કે વર્તમાન મે હી મૂળ કાયમી ત્રિકાળી ધ્રુવ સ્વભાવ, પરિણામો કા વિશ્રામ ધામ મેં આ જે દ્વાદશાંગનો સાર કરોડ કોઈ આવા થયા, અનંત પૃથ્વમ કરો એ પણ દ્વાદશાંગમાં જે સાર કરો છે એ આ છે. વર્તમાનમાં પોતાનો મૂળ કાળની ત્રિકાળી ધ્રુવ સ્વભાવ છે, પોતે હું છું, એ જ સર્વ પરિણામોનું વિશ્રામ ધામ છે. ત્યાં જ પરિણામને શાંતિ અને વિશ્રામ મળે છે. બીજે એને છોડીને પરિણામ ક્યાંય જાય તો એને અશાંતિ મળે છે, એમાં એને થાક લાગે છે તો એને શાંતિ મળતી નથી. એક પણ જીવ લાવો ને કે જેને સ્વરૂપ આશ્રય વિના ક્યાંય શાંતિ થઈ હોય ને રહ્યો હોય, એવું એક જીવ તો લાવો. જગતમાં જીવ ધારણ કરીને પોતાના અનુભવથી સમજી શકીએ. એ સ્થાન ને એટલે સ્વસ્થાન ને દ્રષ્ટિ પસાર કરો. સ્વયં વ્યાપક હોકર પોતાના ધ્રુવ સ્વસ્થાનમાં વ્યાપક ભાવે રહીને પરિણામોથી પકડ છોડ દો. વ્યાપક ભાવે રહીને તો પરિણમન છે, પણ પોતાનું જે મૂળ સ્વસ્થાન છે ત્યાં હું છું એવી અહમ બુદ્ધિ આવતા સ્વસ્થાનમાં અહંકરણ થતા પરિણામની સાવધાની પકડ એટલે સાવધાની આ કેવા થયા ને કેમ થયા ને કેમ રહ્યા એ પ્રકાર છોડી દો. એમને સહજે પરિણમ્ય દો, એ પરિણામોને સહેજે સહેજે પરિણમવા દો. કેમ કે એ અંતર્મુખ પરિણમ છે, એનો જે ઢાળ છે એ અંતર્મુખનો થઈ ગયો છે. જેમ પાણીનો સ્વભાવ ઢાળમાં દળવાનો છે, એ બાજુ ઢાળ હોય એ બાજુ પાણી વહે એમાં રૂકું રૂકાય, એમ આત્માનો સ્વભાવ અંતર્મુખ દળવાનો છે. પરિણમન સ્વભાવ મૂળ સ્વભાવ અને પરિણમન સ્વભાવ અંતર્મુખ પણે અંતરમાં દળવાનો સ્વભાવ છે. એને સહજ પરિણમવા દો, એમાં અટકો નહીં. આ કેવા થયા કેવા વધ્યા કેવા ઘટ્યા એ સાવધાની રાખવાની કોઈ જરૂર નથી. પરિણમન સ્વભાવ કે સમય જ્યારે પરિણામ પરિણમી રહ્યા છે ત્યારે પણ તે કાળે પણ અપરિણામી સ્વભાવની સ્વભાવની સાથેની સાથે ત્યારે ત્રિકાળી ધ્રુવ સ્વભાવ પણ ઉપસ્થિત છે, હાજર છે, મોજૂદ છે, પોતે પરમાત્મા રૂપે મોજૂદ છે. મને પરિણામમાં સાધક દશામાં પૂર્ણતા નથી, અપૂર્ણતા છે અને બાકીનો થોડો વિભાવંશ છે. તો પણ તે કાળે પોતે તો પૂરેપૂરો પરિપૂર્ણ પરમાત્મા સ્વરૂપે છે ને, પછી એને વાંધો નથી. ઈશ અપરિણામી સ્વભાવ કો નીતિ પકડે રહો, એટલે લક્ષ્ય ત્યાં ને ત્યાં એનું જેનું છે, એને હું આવો છું એ પ્રકારની જે પ્રતીતિ છે, જ્ઞાન છે, રમણતા છે, પકડ્યો રહો, જમે રહો, ના જમ જામી રહ્યો. ઇનકે બિના નિસ્તાર નહીં હે, આ સિવાય બીજો કોઈ નિવેડો નથી. બીજી કોઈ રીતે જીવને સુખ શાંતિ ચેન આરામ વિશ્રામ કાંઈ થાય હું પત્રાદિકા આધાર. હવે અમને લખું છું ને, પત્ર લખો, પત્ર લખતા રહો, તારે લિફાફો મોકલો. પત્રાદિકા આધાર, શાસ્ત્ર આધાર, अरे प्रत्यक्ष तीर्थम करके आधार बुद्धि भी स्वयं वर्तमान सामर्थ्य का अनादर करने वाली है। तारो सामर्थ्य जो तो तारे कोई नो आधार लेव पड़े वो तुम छो एक लोग मानस में जगत ना जी ने एकला रहू फावत नहीं समूह में बे हो बे थी वधारे हो जितलो समूह वधारे हो इतने ठीक पड़े कोई कुटुंब અનેક સભ્યો અમારું કુટુંબમાં એને ઘરું ભર્યું ઘરું ભર્યું લાગે ભાઈ એ બીજા પદાર્થોની આધાર બુદ્ધિ તમે કેટલું દુઃખ દેશે એની તમે કલ્પના આવતી જેટલો તને રસ પડે છે બીજાના સંયોગનો જેટલો તને રસ પડે છે એના વિયોગના કાળનો પ્રત્યાઘાત તું જીવી શકીશ નહીં વળતો એનો આઘાત છે પ્રત્યાઘાત એટલે વળતો આઘાત છે એ જીવ સહન કરી શકતો નથી કાં તો એને જવાનો સમય થાય છે કાં તો કોઈને કોઈને જવાનો સમય પૂરો થાય છે અને એના દુઃખમાં ક્યાંય સુખનો અંશ દેખાતો નથી એવું યુકાંત દુઃખ રૂપે પરિણામ થાય છે એકતા બુદ્ધિ થઈ ગયું એવી છે ને એકતા બુદ્ધિ એકત્વ થઈ ગયું એક પણ થઈ ગયું જાણે તો છૂટું પડે એટલે એના એનો આત્મા જાણે ગયો એ દેવાન એનો આત્મા જાણે એનું એકત્રપણાનું જે દુઃખ છે એ પણ જીવને અસહ્ય છે કહે છે કે સર્વ દુઃખનો નિસ્તાર નિવડો નિસ્તાર એટલે નિવડો કોઈનો આધાર ન લેવો એ છે કેમ કે પોતાનું નિજ સામર્થ્ય સ્વસામર્થ પણ એવું છે કે એમાં એને કોઈનો આધાર લેવાની જરૂર નથી છતાં એ જો બીજાનો આધાર લે પછી જ્ઞાનીનો આધાર શાસ્ત્રનો આધાર કે તીર્થંકરનો આધાર દેવ ગુરુને એ કોઈનો પણ આધાર સ્વયંના સામર્થ્યનો અનાદર કરાવે છે બીજું કાંઈ નથી હોતો એને એનું સામર્થ્ય જોયું હોય ભલે શું ભાવ ભૂમિકા અનુસાર આવે એમ કહેતો હોય તો પણ આ એની પ્રતીતિ છે કે મારે કોઈનો આધાર લેવાની જરૂર નથી તેમ મારે કોઈને મારે કોઈની ચિંતા કરવાની જરૂર નથી ચિંતાથી કાંઈ વળતું નથી અને ચિંતા કરવાની આવશ્યકતા પણ નથી જે કાળે જે સેકન્ડે જે પ્રકારે જેમ બનવાનું તેમ બનવાનું એમાં ઇન્દ્ર નરેન્દ્ર જીનેન્દ્ર કોઈ કાંઈ ચિંતિત માત્ર ફેરફાર કરવા સમા સામર્થ્ય ધરાવતા સત્રાદિકા આધાર શાસ્ત્ર આધાર અરે પ્રત્યક્ષ તીર્થન કરકે આધાર બુદ્ધિ ભી જો આ ગીત ખદમસ્ત ગ્રસ્ત દશામાં લખે છે એના જોરનો ઉછાળો કેટલો છે એમ જોવાનું છે એ પણ સ્વયં પોતાને વર્તમાનમાં પોતાના સામર્થ્યનો સ્વભાવ સામર્થ્યનો અનાદર કરાવવા વાળી એ બુદ્ધિ છે એ આધાર બુદ્ધિ દિન બુદ્ધિ છે એ દિનતામાં સામર્થ્યની વાત રહેતી નથી એસા કહે કરવી પરમ કૃપાળુ ગુરુદેવને વર્તમાનથી ઉપર છે દ્રષ્ટિ હટાકર ગુરુદેવ દાદો પછી ગુરુદેવે આમ કહ્યું છે, હું કહું છું એમને પણ ગુરુદેવ આમ કહ્યું ભક્તિ કરું શૈલી છે એમ કે આપ કઈ તમને સંભળાવો જે કઈ કહે એની સાથે સાથે એમ કહેતા કે ગુરુદેવ આમ કહે અથવા શું કે ગુરુદેવ આમ કહે છે એનો અર્થ શું છે? વસ્તુ સ્વરૂપ આવ્યું છે અનંત તીર્થંકરોએ અનંત ગંધર્વોએ અનંત શાસ્ત્રોએ પુકારી પુકારીને આ વાત કરી છે, અમને પણ વર્તમાનમાં ગુરુદેવથી એ વાતનું જ્ઞાન પ્રતીતિ આદિ થયા છે. અમને થયા છે એમ હુંકાર કરતા નથી પણ ગુરુદેવે આમ સમજાય છે. સાચી વાત ગુરુદેવે આમ ફરમાવ્યું છે દ્વાદશાંગથી કહ્યું કે કોઈની આધાર બુદ્ધિ સ્વયંના સામર્થ્યનો અનાદર કરાવવા વાળી છે એમ કહીને જ પરમ કૃપાળુ ગુરુદેવે વર્તમાનમાં બીજા ઉપરથી દ્રષ્ટિ હટાવીને દેવ ગુરુ શાસ્ત્ર આદિ ઉપરથી દ્રષ્ટિ હટાવીને અગટમઢ ત્રિકાળી સદૃશ સામાન્ય સ્વરૂપને અપના અડ્ડા જમા કર નિશ્ચય બિરાજને કો કહા હૈ ગુરુદેવે કહે તમને કિશું સારા ત્રિકાળી વધઘટ જળમાં થતી નથી એવો અગટબઢ ઘટતું નથી વધતું નથી સદૃશ એમને એવું ને એવું 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 કાયમ રહે છે ત્રણેય કાળ એવા સામાન્ય સ્વરૂપમાં પોતાનો અડ્ડો જમાવીને પોતાનું સ્થાન જમાવીને સ્થિર થઈને બિરાજમાન થઈ જા એમ કહ્યું છે ગુરુદેવ. ગુરુદેવની તો આ શિક્ષા છે उनके ऐसे सिंहनाद रूप उपदेश को पाकर भी फिर चिंता क्यों? आवी सिंह गर्जना सांभ्या पछी पण हवे चिंता छे तमे अमने कागळ लखो जल्दी जल्दी कागळ लखो जल्दी पृथ्वी पर आपो. अरे जो तमारामां जे स्वभाव सामर्थ्य छे એ કોઈનો આધાર લેવા જાય એવી વાત એમાં નથી. અપરિમિત સામર્થ્ય બીજું છે એને કોઈના આધારની જરૂર છે એ વાત રહેતી. ઉનકે એસે સિંહના ગ્રુપ ઉપદેશ કો પાકર ભી ફિર ચિંતા ક્યો પછી ચિંતા શા માટે કરવી? લાગુ દીનપણાના પરિણામનો નિષેધ આવે ભલે મંદિરમાં જાય જ્ઞાની વંદન નમસ્કાર કરે અને વંદન નમસ્કાર કરતી વખતે ભક્તિભાવના બધા ચિહ્નો જોવામાં આવે ભક્તિથી નમસ્કાર કરે છે ભક્તિથી વંદન કરે છે પણ અંદરમાં દીનપણાનો નિષેધ છે દીનપણાનો અંદરમાં નિષેધ છે. એવું દીનપણું આ અનંત સામર્થવંત આત્માને કેમ છે? વર્તમાન મેં અપને સિંહ સ્વભાવ કો અનંત શક્તિઓ કે ધામ કો સંભાળો દિન નિકલ્પ નિરાશ્રય હોકર કૂદતે જાવેંગે જડ કર્મ બિખરતે જાવેંગે સુખ શાંતિ કા પ્રત્યક્ષ વેદન ક્ષણે ક્ષણે બઢતા જાવેગા. ભૂમિકા અનુસાર રાગ આવે છે, શુભ ભાવ આવે છે, પણ હું એકલો છું અને એકલો છું એટલે છું એટલે દિન છું એમ નહીં, પણ એકલો છું છતાં પરિપૂર્ણ સામર્થ્યમાં કોઈના પણ આલંબનની અને આધારની જરૂર ન પડે એવો હું નિરાલંબ નિરપેક્ષ તત્વ છું કે જેને કોઈની આવશ્યકતા નથી. એવી પ્રતીતિ અને પરિણતિ નિરંતર બની રહેશે. જ્ઞાનીને એ સ્થિતિ સદાય ચાલુ રહેશે. જ્ઞાન દશાનું થોડું વર્ણન છે. લેપ વગરનો હું ચૈતન્ય દેવ છું. ચૈતન્યને જન્મ નથી અને મરણ નથી. નિર્લેપ ચૈતન્ય દેવ છું એમ. કોઈ જળ કર્મ મને લેપાણા નથી, શરીર મને લેપાણું નથી, રાગ પણ મને લેપાણો નથી. હું રાગથી લેપાયેલો નથી. લેપ વગરનો હું ચૈતન્ય દેવ છું. આ સ્વરૂપની ભાવના છે. અવસ્થામાં રાગાંશ છે, સંચિત પૂર્વકર્મનો સંયોગ છે. પૂર્વે જે બાંધ્યા એ સંચિત કર્મનો સંયોગ છે. બારમાં શરીરનો પણ સંયોગ છે. તો પણ એ તમામ તત્વો છે એ ત્રિકાળી પરમાત્મ સ્વરૂપથી બાહ્ય છે, એટલે કે પોતાથી એ બાહ્ય છે. તેથી પોતાના સ્વરૂપની ભાવનામાં જ્ઞાની એમ ભાવે છે કે હું તો નિર્લેપ ચૈતન્ય છું. ચૈતન્યને જન્મ નથી અને મરણ નથી. આત્મા કદી ઉત્પન્ન થયો છે એવું નથી. મારી હયાતી અસ્તિત્વ ભૂતકાળના અનાદિકાળથી, જેની આદિ નથી એવા કાળથી હું હયાત છું, સદાય છું, મોજૂદ છું. ક્યારે નહોતો એ પ્રશ્ન નહોતો એવું છે નહીં, પ્રશ્ન નથી. એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ. જેની હૈયાતી એક સમય છે તે સૌ સમય છે. જે કોઈ ફેરફારોના ભેદો જોવાય છે, તફાવત જોવાય છે, એ અવસ્થા એ અવસ્થાના ભેદો છે. વસ્તુ છે એ ક્યારેય નહોતી કે નહીં હોય, જે અત્યારે આ સમયે છે તે ક્યારેય નહોતી કે આગળ ક્યારે નહીં હોય એ પ્રશ્ન નથી. આવી હયાતી છે. પોતાની આત્માની હયાતીને અથવા જગતના કોઈ પદાર્થની, કોઈ દ્રવ્યની હયાતીને કોઈ મિટાવી શકતું નથી. ન તો એક રજકણ મટીને કાંઈ શૂન્ય થાય છે, ન તો કોઈ આત્મા મટીને શૂન્ય થાય છે. ચૈતન્યને એટલે પોતાને આ આત્માને જન્મ નથી અને મરણ પણ નથી. દેહ છૂટવાનો કાળ નજીક આવે તો જ્ઞાન થાય, ખબર પડે. જ્ઞાન થાય એટલે ખબર પડે, કદાચ ખબર પડે ને કદાચ ન પણ પડે. પડે એવું કાંઈ નથી, પણ પડે તો પણ એનો કોઈ ખેદ કે શોક જ્ઞાનીને છે. વસ્ત્ર જેમ થાય છે ત્યારે બદલવાની ઈચ્છા થાય છે. આ જળી ગયું છે, હવે ટકાયું ટકે એમ નથી, તેથી બદલીને નવું પહેરવું જોઈએ. સારું કરવું જોઈએ. તો એ જોઈ ગયું એનો ખેદ થાય છે. ખબર છે કે આટલા વખતથી એ વપરાશમાં ચાલુ રહ્યું છે, તેથી તે જળવા યોગ્ય છે, અને જળવા યોગ્ય છે તેથી તે બદલાવા પણ યોગ્ય છે. એવું રાસાયણિક છે. એમ જેમ જેમ સમય થાય છે એમાં જે તે પ્રકારના ફેરફારો છે એ અનુભવ ગોચર થાય છે. એ જળતું 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 બદલાય તો એમાં કોઈ તકલીફ છે નહીં. જળીને બદલાય તો ઠીક, પણ જળ્યા વગર બદલાય તો ખેદ કરવો કે નહીં? વ્યવસ્થાની જે મુદત છે એ પહેલા પૂર્વજન્મમાં ફિક્સ થઈ ગઈ છે. આમ તો જ્ઞાનીના જ્ઞાનમાં તો પહેલેથી છે, એ જ્ઞાનમાં તો સર્વ અવસ્થાઓનું સાદી શાંતપણું પ્રથમ ફિક્સ છે. પણ આ તો જે એનું જે આયોજન થયું, પ્રયોજન થયું, એ બધું તો પૂર્વભાવથી થાય છે. આયુષ્ય કર્મ છે એ પૂર્વભાવમાં નક્કી થાય છે. એનો ઉદય પણ નક્કી થાય છે અને એનો અંત પણ નક્કી થઈ જાય છે. અને એમાં કોઈ ફેરફાર થતા દુઃખ લાગે છે. ભગવાન કરી ભગવાનની વિશે નહીં થયા. એ કઈ અન્ય મતિમાં ભગવાન કહેવાય છે માટે કથા ગૂંચવી છે. દ્વેષ વસ્તુ કથામાં પ્રસંગ ભીડ્યો છે તો સાહેબ મહારાજા પહેલા તીર્થંકર આવતી તો આવી શકાય. આ તો પછી થવાના છે. આત્મા પહેલા થવાના છે. પ્રથમ તીર્થંકર આદિ તીર્થંકર આવતી ચોવીસમાં શ્રેણી મહારાજા થવાના છે. હું તો 25 વર્ષ પહેલા એના હતા. કૃષ્ણ ભગવાનને તો ઘણા વર્ષ હજારો વર્ષ બીજીના ભગવાનના અવસરમાં તો 2500 વર્ષ પહેલા એટલે હજુ તો આ રાજગૃહમાં એમનો કિલ્લો છે. નામ લીધું છે ઇતિહાસનું નામ તો લીધું એમ બિંબિસાર. બિંબિસાર મહાવડાના પુત્ર લાંબી થયું છે. પછી ખબર છે એ ભાવમાં નારકીનું આયુષ બાંધ્યું અને તે જ ભાવમાં શારીરિક સમ્યક દર્શન પણ ત્યાર પછી પ્રાપ્ત કર્યું. જીવન પરિણામની સ્થિતિ પણ રાવણ ને તો બધા અન્ય મત વાળા તો નિષેધ હતા. એ તો આ બધા મારા છે ને લાખો વર્ષ થઈ ગયા રામ પણ હજી આવતી ચોવીસમાં તીર્થન ધર્મ એને મારનાર લક્ષ્મણનો જીવ પણ આવતી સુધી ચોવીસમાં તીર્થન કર બે નરકે ગયા છે. વાસુદેવ જાય છે કૃષ્ણ વાસુદેવ હતા. વાસુદેવ પુણ્યની પદવી હતા. વાસુદેવ નામ કહ્યું હતું મેં પ્રતિષ્ઠા પણ એ પુણ્યની પદવી છે. વાસુદેવ અને પ્રતિ વાસુદેવ સામે સામા દુશ્મન આવત કરે, સામે સામા લડે. વાસુદેવના હાથે પ્રતિ વાસુદેવનો વધ થાય તો નિયમ છે. એ પ્રકારે બધા સંયોગી ઉભા થાય ગમે ત્યાં હોય ભટકાય ને એનો લડાઈ થાય ને એમાં એનો નાશ. નહીં એવું નથી, એવું નથી. બધા વાસુદેવ પ્રતિ વાસુદેવ કોઈ શંકર થાય એ શંકર દ્રવ હોય તો પણ મોક્ષગામ જીવો પુરુષસ્થલાખા પુરુષો એ બધા મોક્ષમાં જનારા ખરા સરવાળે મુક્ત આત્માઓ છે. જે પણ એના નવગ્રમણના પર્યાયો ખલાસ કરી મુક્ત દશાને પ્રાપ્ત કરે એમાં કોઈના માટે પણ ઓછું વધતું વધતું તોડવું એ પ્રશ્ન નથી. એ તો કુદરતનો નિયમ છે. જેવા પરિણામ થાય એ અનુસાર એની ભવિષ્યની પર્યાયોનું ઉપજવું થાય એમાં કોઈના માટે ઓછું થાય ને કોઈના માટે વધારે થાય એવું કઈ બનતું નથી. પણ અહીંયા પણ એમ કહે છે કે ચૈતન્ય જન્મ મરણ નથી વિષય બીજો લીધો. એ બધી વાર્તાઓ કથાઓ થઈ સંયોગ વિયોગની અને મિથ્યાદૃષ્ટિ અજ્ઞાની જગતના પ્રાણીને સંયોગ વિયોગ ઉપર વજન છે એટલે સંયોગ વિયોગ દ્વારા સિદ્ધાંતને સમજાવવામાં આવે છે. વસ્તુતાએ એને દોરી જવો છે અસંયોગી તત્વો ઉપર કે જો તારું ચૈતન તત્વ છે એમાં સંયોગ નથી એમાં વિયોગ નથી એને જન્મ નથી એને મરણ નથી. દેહના વિયોગ કાળે જ્ઞાની એમ અનુભવે છે કે મારું મરણ હું શાશ્વત છું મારી હૈયાતીને હું પ્રગટપણે અનુભવું છું એ અનુભવથી હું જરાય દૂર વર્તતો નથી અને તેથી મારી હૈયાતી એમ અનુભવાય છે કે આ હૈયાતી સદાય રહે છે. શરીરનો વિયોગ થશે બીજા શરીરનો સંયોગ થશે તો પણ મારામાંથી કાંઈ જશે કે મારામાં કાંઈ આવશે એ બનવાનું. ચૈતન્યને જન્મ નથી અને ચૈતન્યને મરણ નથી. મારો કોઈ નવો જન્મ થયો નથી. માયનું હોય તો એ ભૂલ છે પણ ખરેખર અનાદિ એવા આત્માનો કોઈ જન્મ થયો છે એવું બધું નથી. પર્યાયો ભરું ગમે અનેક પ્રકારે થયું છે. ચારેય રીતેની પર્યાયો અનેકવિધ પ્રકારે ભલે થયું હોય પણ તેનો તે આત્મા શાશ્વતપણે ટકતો રહેતો શાશ્વત જ રહેવાનો છે. એમાં કોઈ ફેરફાર થતા નથી. વળી ચૈતન્ય તો સદા ચૈતન્ય જ છે. વળી જે ચૈતન્ય છે એ ચૈતન્ય મટીને અચેતન જળ થાય છે એવું પણ બનતું નથી. નિરોધ પર્યંત અવસ્થા થાય છે તો પણ અંદરમાં જે ગ્રહણનું ચૈતન્ય છે એ તો એવું ને એવો ચૈતન્ય હીરો રહે છે. એ ચૈતન્ય હીરામાં ક્ષેત્રની વધઘટે કે અવસ્થાની વધઘટ દેખાય. ક્ષેત્રમાં તો સંકોચ વિસ્તાર છે. કોઈ પ્રદેશો ઓછા ઘટી જાય છે એવું બનતું નથી. સંકોચ વિસ્તાર ક્ષેત્રનો થાય અને નાનું ક્ષેત્ર થઈ જાય નિરોધનું અંગોળના અસંખ્યાતમાં ભાગે શરીર થાય એ પણ એક શરીરની અંદર અસંખ્ય જીવ હોય છે અનંત જીવ હોય છે. બટાકા શકરકંદમાં એક શરીરમાં અનંત જીવ છે. અનંત જીવને કોમન બોડી મળ્યું છે. અનંતનો જન્મ સાથે અનંતનું મરણ સાથે આયુષનું પ્રમાણ સરખું મને આવ્યા છે. શરીરનો વિયોગ થાય અનંતને એક સાથે સંયોગ થાય અનંતને એક સાથે વિયોગ થાય કોમન કોમન શરીર છે. ઉભરાય ચૈતન્ય આત્મા છે પરિપૂર્ણ પરમાત્મા છે. એનો જે સ્વીકાર કરવો એ દ્રષ્ટિની બેહદ વિશાળતાને સૂચવે છે. એ દ્રષ્ટિની વિશાળતા પણ બેહદ છે, એ જ પરમાત્મા છે. ભલે ભાન ભૂલેલા છે તો પણ છે તો સ્વરૂપે બધા પરમાત્મા છે. સર્વાત્મા સમદ્રષ્ટિ આ વચન ને લખો. બધા સંત સરખા છે, કોઈને અમે આત્મા પણ ઓછા વધતા જીતા નથી. પછી અવસ્થાનું જ્ઞાન એના દુઃખપણાની અવસ્થાનું જ્ઞાન છે, એ બરાબર થાય. નહીતર જ્ઞાન થતું નથી. આખે આખો હીણો કે આખે આખો જાજો એ બુદ્ધિગત માનવામાં આવે છે, એ બરાબર નથી. ચૈતન્ય તો સદા એ ચૈતન્ય છે. નવું તત્વ પ્રગટે તો જન્મ કહેવાય. કોઈ નવું તત્વ ઉમેરાય જગતમાં તો નવા તત્વનો જન્મ થયો એમ કહેવાય. પણ જગતની અંદર કોઈ નવા તત્વનો જન્મ થતો નથી, અને જે દ્રવ્યો તત્વો છે એમાં કદી ઘટવા પણ થતું નથી. કોઈ એક દ્રવ ઘટી ગયું છે એવું બનતું નથી. ગાંધીજી પ્રશ્ન પૂછો, પ્રલયનો પ્રશ્ન પૂછો. જગતમાં પ્રલય થશે કે નહીં? સર્વનાશ, પ્રલય એટલે સર્વનાશ. કોઈ જીવો ન રહે, બધે પાણી 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 જળબંબાકાર થાય. પછી બધી પાછા કોઈ પરમાત્માની ઈચ્છા થાય કે લાભ લીલા કરો, બધી સૃષ્ટિની સ્થિતિ કરે. એવું કોઈ કાળે બનતું બધી કલ્પનાથી ઉદભવેલી વાતો કલ્પના માનનારા મેળા સંપ્રદાયો એમ માનવામાં પોતાના નાશને સ્વીકારે છે. એક વાર મારો પણ સર્વનાશ થવાનો છે. તારો નાશ સ્વીકારે છો, ભૂત ભવિષ્યમાં સ્વીકારે છે, એનો અર્થ કે તું વર્તમાનમાં સ્વીકારે તારા સ્વતત્વને સ્વીકારતો સ્વતત્વનો અસ્વીકાર એનું નામ મિથ્યા દર્શન છે. બીજું કઈ છે પ્રલયનો પ્રશ્ન? દુનિયાની છેવટની સ્થિતિ સ્થિર સ્થિતિ થશે. એકવીસમાં છે અને ત્રેવીસમાં દુનિયાનો પ્રલય છે. એ સંબંધિત પ્રશ્ન છે. દુનિયાની છેવટ સ્થિર સ્થિતિ થશે કે કેવળ મોક્ષ રૂપે સર્વજીવની સ્થિતિ થાય? બધા મુખમાં ચાલ્યા જાય ને અહીંયા કોઈ ન રહીએ સંસારમાં, કે કેવા દુનિયાનો નાશ થાય તેવું બનવું મને પ્રમાણરૂપ લાગતું નથી. એ વાતની પ્રમાણિકતા મને લાગતી નથી. કદાચ તેઓ કહ્યું હોય તો પણ મને એની પ્રમાણિકતા લાગતી નથી. આવા ને આવા પ્રવાહમાં તેની સ્થિતિ સંભવે છે. જે પ્રવાહ ચાલી રહ્યો છે દુનિયામાં, દુનિયાદારી બધી આ પ્રવાહે ચાલુ રહેશે. કોઈ ભાવ રૂપાંતર પામી ક્ષણ થાય તો કોઈ વર્ધમાન થાય. જેમ કે વર્તમાનમાં ધર્મ ઘટશે, અધર્મ ભાવ વધશે. કોઈ કાળ એવો હતો કે જેમાં ધાર્મિક ભાવ વધેલો હતો, અધર્મ ભાવ ઘટેલો હતો. કોઈ ભાવ રૂપાંતર પામે ક્ષીણ થાય તો કોઈ વર્ધમાન થાય, પણ તે એક ક્ષેત્રે વધે તો બીજે ક્ષેત્રે ઘટે એમ એવું ક્યાં કરે છે. ક્યાંક ભરતી હોય ને ક્યાંક ઓટ હોય. જો એકારે બધે ભરતી આવે તો પાણી આવે ક્યાંથી? તો જેવો જે ખાડો છે એવડો છે, બધો એનો પ્રવાહ છે. તો મને ક્યાંય નવું જન્મે અને એકારે બધે ઓટ આવે એટલે પાણી બધું ખલાસ થાય કરવો અબજો તમે. પણ તે એક ક્ષેત્રે વધે તો બીજે ક્ષેત્રે ઘટે એ આજી આ સૃષ્ટિની સ્થિતિ છે એ વગેરે પ્રકારે તે ઉપરથી. અને ઘણા જ ઊંડા વિચારમાં ગયા પછી એ પણ એમને મધ્યથી કાંઈ તર્ક લડાવતા નથી. ઘણા જ ઊંડા વિચારમાં ગયા પછી એમ જણાવવું સંભવિત લાગે છે. બહુ મધ્યસ્થપણે ઉત્તર આપવાની શૈલી છે કે કેવળ આ સૃષ્ટિ નાશ થાય કે પ્રલયરૂપ થાય એ ન બનવા યોગ્ય છે, કેમ કે કોઈ એક પદાર્થનો સર્વનાશ સંભવતો નથી કે નવી ઉત્પત્તિ સંભવતી નથી. તેથી કેવળ આ સૃષ્ટિ નાશ થાય કે પ્રલયરૂપ થાય પ્રલયનો પ્રશ્ન એમને મૂકોથી પહેલામાં જવાબે આવી ગયો છે. એ ન બનવા યોગ્ય છે. સૃષ્ટિ એટલે એક આ જ પૃથ્વી એવો અર્થ નથી. આવાગમન કરીએ છીએ એને જ સૃષ્ટિ કરી એવો અર્થ નથી. એ તો ચૌદ બ્રહ્માંડમાં જે સૃષ્ટિ છે જેમાં દેવલોક મનુષ્ય લોક અને નરકાદી જે બધું કાંઈ છે એ બધું સૃષ્ટિમાં ગણવામાં આવે છે. તેવીસમો પ્રશ્ન સીધો ડાયરેક્ટ પ્રલય ઉપર છે. પ્રલય એટલે જો કેવળ નાશ એવો અર્થ કરવામાં આવે તો તે વાત ઘટતી નથી. તે વાત ઘટતી અયોગ્ય લાગે છે, કેમ કે પદાર્થનો કેવળ નાશ થઈ જવો સંભવ તો જ નથી. કોઈ પદાર્થની ભૂલાતી ખલાસ થાય તો શું થાય? અથવા શૂન્યમાંથી નવો પદાર્થ કઈ રીતે ઉત્પન્ન થાય એ કઈ રીતે સંભવતો નથી. પ્રલય એટલે સર્વ પદાર્થોનું ઈશ્વર આદિને વિશે લીનપણું. તો કોઈના અભિપ્રાયમાં તે વાતનો સ્વીકાર છે માને છે એમની મતીઓ કે પ્રલય એટલે બધા પદાર્થોનું ઈશ્વર આદિને વિશે લીનપણું, એક પરમ બ્રહ્મા બધાનો સમાવેશ કરવો તે વાતનો સ્વીકાર છે. પણ મને તે સંભવિત લાગતું નથી, કેમ કે સર્વ પદાર્થ સર્વજીવ એવા સંપરિણામ શી રીતે પામે કે એવો યોગ બને. સર્વ જળ પદાર્થો જળરત્નો સર્વ ચેતન પદાર્થો એ બધાની એક સરખા સ્થિતિ થાય એમ કેમ બને, એવો યોગ કેવી રીતે બને. અને જો તેવા સંપરિણામનો પ્રસંગ આવે તો પછી ફરી વિષમ પણ થવું બને નહીં. ઈચ્છા થાય છે, ઈચ્છા થાય છે એટલે એમ બને એમની ઈચ્છા અનુસાર બને છે. કર્મ શક્તિમાં અનુસાર એની ઈચ્છા અનુસાર બને છે. આ ઈચ્છા પોતે દોષ ભાવ છે, આકુલતા ભાવ છે. એવા દોષ એવું કોઈ સર્વશક્તિમાન એવા તત્વો વિશે દોષારોપણ કરવું એ વાત પણ ન્યાયથી ઘટતી ખબર પડે ને. સારી ઈચ્છા છે દોષ છે એને પોતાને ખબર હોય એ ઉપજાવ્યું તે ઉપજાવ્યું. જેને ઉપજાવ્યું છે એની મર્યાદિત બુદ્ધિ છે. જેણે ઉપજાવ્યું છે એની બુદ્ધિ તો મર્યાદિત હતી. આ તો બુદ્ધિની દ્રષ્ટિએ પણ સુપ્રીમ ઇન્ટેલિજન્સી છે. બુદ્ધિમત્તાની દ્રષ્ટિએ વિચાર કરે તો વિચારની ભૂમિકામાં પણ એની કૃત્રિમતિ અલૌકિક છે. લૌકિક બુદ્ધિ એની બુદ્ધિ એને જો તેમાં સંપરિણામનો પ્રસંગ આવે, માનો કદાચ તર્ક કરો કે આવી એવું બની જાય તો પછી વિષમપણાનો પ્રસંગ કેમ આવે, એવું બને અને વળી પાછા બધા એની અંદર કેટલાક ઢોર ડાક્ટર થાય, કેટલાક મનુષ થાય, કેટલાક દેશ થાય, કેટલાક નાગરિક કેવી રીતે પાછું બને, એક સરખું બધું થઈ ગયું એમાંથી કેવી રીતે બને, એક માખણનું ઘી ઘી થયા પછી માખણ કરાતું અવ્યક્તપણે જીવમાં વિષમપણું હોય અને વ્યક્તપણે સંપણું એ રીતે પ્રલય સ્વીકારીએ તો પણ દેહાદી સંબંધ વિના વિષમપણું થશે પણ આશ્રય રહે. માનો કે અવ્યક્તપણે એમાં વિષમપણું રહી ગયું તો અને પ્રગટપણે બધાની દશા સમસરખી થઈ ગઈ તો પણ ત્યાં શરીરનો સંયોગ તો રહ્યો નહીં, એના સંબંધ વિના વિષમપણું કોના આશ્રય રહેશે? વિષમપણાનો રહેવાનો આશ્રય છે પરમ બ્રહ્મ છે, વિષમપણું રહ્યો. દેહાદી સંબંધ માનીએ તો સર્વને એકેન્દ્રિયપણું માનવાનો પ્રસંગ આવે. માનો કે કોઈ એક દેહમાં બધા રહે છે તો તે એકેન્દ્રિય બધા એક દેહમાં એ કરવો પ્રસંગ આવે અને તેમ માનતા તો વિના કારણે બીજી ગતિઓનો અસ્વીકાર કર્યો જણાય અને ઊંચી ગતિમાં જીવને તેવા પરિણામનો પ્રસંગ મટવા આવ્યો હોય કે પ્રાપ્ત થવાનો પ્રસંગ આવે એ આદિ ઘણા વિચાર ઉદભવે છે. સર્વ જીવાશ્રય આ જીવના જીવાશ્રય પ્રલય સંભવતો નથી. ત્યાંથી માનીને બાઇબલ નું લીધું છે, વેદ કોને કર્યા, અનાદિ થયા, અનાદિ શું, બધું પૂછ્યું છે, મોક્ષ શું, ઈશ્વર શું, વિરોધ કરતા શું, કેટલા પ્રશ્નો લીધા, ગીતા કોને બનાવી, ઈશ્વર કર છે, હોય તો એનો પુરાવો શું, બધું માગ્યું છે. દસમો પ્રશ્ન છે, ગીતા કોને બનાવી, ઈશ્વર કરતો નથી, માનો કે ઈશ્વર કરતો હોય તો એનો પુરાવો શું, બારીશ કરે પણ તમે ચિંતન પશુવાદીના યજ્ઞથી પૂર્ણ થાય ખરું, કૃષિ ધર્મ વિશે શું જાણો છો, તમારા વિચાર બતાવો, બાઇબલ નું શું, શિશુનો અવતાર હતો કે એનો દીકરો હતો, જૂના કરાર ઓલ્ડ છે ને, એના હું પોતાને ઓલ્ડ ટેનામેન્ટ
પ્રશ્ન ઉઠાવ્યો છે કે ઇસ્લામ ને કેવી રીતે
નવું તો છે પ્રગટે તો જન્મ કહેવા, પણ નવું કોઈ તો છે પ્રગટ
નથી,
ગમે તો આ ઉદયમાં અંદરનું જે મૂળ તત્વ છે, મૂળ ધાતુ છે ચૈતન્ય, એ તો કોઈ પણ પ્રકારના સંયોગી ધ્રુવ ક્ષેત્રકાળ ભાવ ગમે તેવા ઉદયમાં હો, અમૂળમાં હો, તે સદાય નિર્લેપ અને અલિપ્ત છે. એને કોઈ લેપ લાગતો નથી, ને કદી લેપાતો નથી. પછી ચિંતા થાની, જો પોતે આત્મા નિર્લેપ થતું હોય, કદી એને લેપ લાગી શકતો જ ન હોય, તો પછી બીજાથી કોઈ બાધા થાય છે એની ચિંતા કરવાની એને જરૂર હતી, તો પછી ચિંતા થાની. જીવને જ્યારે જ્યારે ચિંતા થાય ત્યારે એને પોતાને આ પ્રશ્ન પૂછવા જોઈએ છે કે તારા સ્વરૂપમાં શું બાધા થઈ. બારમાં ફેરફાર થયો એનો તને હું વાંધો છું, તારા સ્વરૂપમાં તો કઈ ફેરફાર થયો. પછી ચિંતા છે, મૂળ તત્વોમાં તો કોઈ કાંઈ પ્રવેશી શકતું નથી. મૂળ ચૈતન તત્વ છે જે અનંત ગુણનું ધામ છે, અનંત સુખનું ધામ છે, એમાં કોઈ દખલબાજી કરી શકે, એમાં કોઈ દુઃખ સુખને પલટાવીને દુઃખ કરી શકે, કોઈનો હસ્તક્ષેપ થાય એમાં.